તારીખ 15/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 547 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 320
ભગવાન આત્મામાં જ્ઞાન અવસ્થિત છે તેથી જે જે પ્રસંગ બને તે પ્રસંગે તેનું જ્ઞાન કરવાનું તાણ હોવા છતાં તેનું જ્ઞાન કરવાને બદલે જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્યપણાને લીધે પોતાને જાણતો થકો જ્ઞાનપણે પરિણમવાને બદલે અજ્ઞાનપણે પરિણમતો થકો રાગાદી ગુણી મારા છે એમ જાણતો થકો અજ્ઞાની તેનો કરતા થાય છે. અજ્ઞાની જીવનું પરિણમન કેવી રીતે અજ્ઞાનમય છે અથવા એ અજ્ઞાન કેમ ઊભું થયું એનું સ્પષ્ટીકરણ છે. ખરેખર શું થવું જોઈએ, વાસ્તવિકપણે યથાર્થપણે શું થવું જોઈએ એ નહીં થતાં બીજું થાય છે તેને બદલે એમ કહે છે. વસ્તુ સ્થિતિ એ છે કે ભગવાન આત્મામાં જ્ઞાન અવસ્થિત છે. આત્મા છે એમાં જ્ઞાન સ્વભાવ સદાય રહેલો છે, અવસ્થિત સારી રીતે રહેલો છે, ચોક્કસપણે સ્વરૂપે કરીને રહેલો છે. આત્મામાં જ્ઞાન એના સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે આત્મા છે અથવા જ્ઞાન પોતે જ આત્મ સ્વરૂપે છે એવી રીતે જ્ઞાન આત્મામાં અવસ્થિત છે. કોઈ ચીજમાં કોઈ ચીજ રાખી હોય, તપેલીમાં દૂધ રાખ્યું હોય અને સુરક્ષિત હોય એમ નહીં, એનું સ્વરૂપ છે એવી રીતે અવસ્થિત છે. ચોક્કસપણે નિયતપણે સ્થિત રહેવું તે અવસ્થિત પણ છે. કહે છે કે ભગવાન આત્મામાં જ્ઞાન અવસ્થિત છે તેથી અથવા સદાય જ્ઞાન રહેલું હોવાથી જે જે પ્રસંગ બને, જે જે સંયોગ વિયોગ જે કાંઈ બને, બે ભેદ છે એમાં. કેટલાક ઉદગળોનો સંયોગ થાય છે, કેટલાક ઉદગળોનો વિયોગ થાય છે. જીવ એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, આ સંયોગ મને ઈષ્ટ છે અથવા આ મને અનિષ્ટ છે. એકને એક સંયોગ થોડી વાર પહેલાં ઈષ્ટ રહે છે, તેનો તે સંયોગ થોડી વાર પછી અનિષ્ટ થઈ જાય છે. સંયોગ તેનો તે છે કે જે જે પ્રસંગ બને તે પ્રસંગ તેનું જ્ઞાન કરવાનું તાણ છે. તે અવસરે જીવ જ્ઞાન સ્વભાવી હોવાથી માત્ર તેને તેનું જ્ઞાન થાય તો તે યથાસ્થાને છે. એટલે માત્ર જાણવું થાય તો તે જાણવું બરાબર છે, યથાસ્થાને છે. માત્ર જાણવું થવાને બદલે વિશેષ ભાવ કરે છે ત્યારે અનેક પ્રકારે એમાં એ અન્યથા કલ્પના કરે છે. વસ્તુ તે નથી, જે પ્રસંગ બન્યો છે તે વસ્તુ તેવી નથી તેવી તે કલ્પના કરે છે. ઈષ્ટ અનિષ્ટ કરે છે ત્યારે એમાં પોતાપણ કરે છે, એ વાત આપોઆપ છે. જ્યારે જીવ કોઈ પણ પ્રસંગમાં ઈષ્ટ અનિષ્ટ પણ કરે છે ત્યારે એમાં મમત્વ કરે છે, પોતાપણ કરે છે, એ વાત આપોઆપ છે. જેમાં પોતાપણ નથી એમાં ઈષ્ટ અનિષ્ટ પણ થતું નથી, એ તો સ્વાભાવિક છે. એમ કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને કોઈ પણ પ્રસંગ એને માત્ર જ્ઞાન કરવાનું જ્ઞેય છે, જ્ઞાન થવાનું જ્ઞેય જ છે. એમ હોવા છતાં માત્ર જ્ઞાન કરવાને બદલે તાણો, એટલે ભાઈ તે સમય, તે અવસર કહો કે તે જે પ્રસંગ બને તે વખત માત્ર તેને તેનું જ્ઞાન જ થવું જોઈએ. માત્ર જ્ઞાન થવાને બદલે, જ્ઞાન તો થવાનું જ, જ્ઞાનને થતું તો રોકી શકાશે નહીં, કેમ કે એ તો એનો સ્વભાવ છે, એને થતું રોકી નથી શકાતું, એટલું જ થવું જોઈએ. સ્વાભાવિકપણે તો માત્ર એનું જાણવું જ થવું જોઈએ. એટલું થવાને બદલે વિશેષ ભાવ થાય છે એને વિભાવ કહ્યો છે. એ વિશેષ ભાવમાં એ મમત્વ કરે છે, મમત્વ કરતા એમાં ઠીક ઠીક પણ કરે છે. તેનું માત્ર જ્ઞાન કરવાને બદલે જ્ઞેય જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્યપણાને લીધે, શું અહીંયા છે કે હું જ્ઞાન જ્ઞાન માત્રપણે સમસ્ત જ્ઞેય માત્રથી ભિન્ન છું, એવું જ્ઞાન શૂન્યપણું છે ત્યાં. જ્યારે આ જીવ માત્ર જ્ઞાનપણે પરિણમતો નથી અને કોઈ પણ જ્ઞેયમાં મમત્વ કરે છે અથવા કોઈ પણ જ્ઞેયમાં ઈષ્ટ અનિષ્ટપણું કરે છે, ત્યારે હું જ્ઞાન માત્રપણે ભિન્ન છું એ વાત રહેતી નથી. જે વસ્તુ સ્થિતિ છે, પોતે જ્ઞાનમય આત્મા સર્વજ્ઞેયોથી સર્વથા ભિન્ન હોવા છતાં પરજ્ઞેયને જાણવાના પ્રસંગે એમાં મમત્વ કરતા એનાથી ભિન્નપણું એને પોતાના ભાનમાં રહેતું નથી. ભિન્નપણું હોવા છતાં ભિન્નપણું ચૂકીને અભિન્નપણું થાય છે ત્યારે એને ઈષ્ટ અનિષ્ટ પણ થયા વિના રહેતો નથી. જ્ઞાન અને વસ્તુ સ્થિતિ, જેવી વસ્તુ સ્થિતિ એવું જ્ઞાન હોય તો વિભાવ ન થાય. વસ્તુ સ્થિતિ છે એના કરતા બીજી રીતે જ્ઞાન થાય તો વિભાવ થયા વિના વસ્તુ સ્થિતિ એ છે કે જ્ઞેય અને જ્ઞાનનું ભિન્નપણું છે એ વસ્તુ સ્થિતિ છે. કોઈ જળ ઉદગળ છે તે જ્ઞાનપણે નથી ને કોઈ જ્ઞાનાત્મા, જ્ઞાનમય આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા જળ ઉદગળ સ્વરૂપે નથી. પછી તે જળ ઉદગળ દેહાદી સ્વરૂપે હો કે એથી ભિન્ન ક્ષેત્રે રહેલા, દેહથી પણ જુદા ક્ષેત્રે રહેલા બીજા પ્રસંગો હો, એનાથી ભેદ જ્ઞાનથી શૂન્યપણાને લીધે આ જે ભૂલ છે એ ભેદ જ્ઞાનનો અભાવ છે, તે ભૂલ છે. ભેદ જ્ઞાનનું શૂન્યપણું છે, ભેદ જ્ઞાન રહિતપણું છે, તે ભૂલ છે. જુદું છે અને જુદું ન જાણવું એ દેખત ભૂલ, ચોખ્ખી ભૂલ નથી, એ તો સ્પષ્ટ ભૂલ છે. જે ચીજ જ્ઞાન રૂપે નથી, જે ચીજ આત્મા રૂપે નથી, જે ચીજ ચૈતન્ય રૂપે નથી, પ્રગટ જડ રૂપે છે અને જાણનાર દેખનાર એવો આત્મા પ્રગટ ચૈતન્ય રૂપે છે. આમ બંનેનો સ્વભાવ તદ્દન વિરુદ્ધ, તદ્દન જુદો હોવા છતાં એ જ વસ્તુ ચૂકાઈ જાય છે ત્યારે એને જ્ઞાન અને જ્ઞેયથી જે ભેદ જ્ઞાન થવું જોઈએ, જ્ઞેય અને જ્ઞાનનું ભેદ જ્ઞાન હોવું જોઈએ એ રહેતું નથી. જુદાપણાનું જ્ઞાન રહેતું નથી, એ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે જ્ઞાનને, અને એમાં એને મમત્વ થાય છે. જુદાપણ નહીં રહેતા એકત્વ થાય છે. આ એકત્વ થાય છે એને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. એમ કેવું ઘૂંચ અહીંયા પડે છે, જ્યાં પડે ત્યાં ઉકેલવાની છે. જ્યાં ઘૂંચવાય ત્યાંથી ઉકેલવું, કે જ્યાં ન ઘૂંચવાય ત્યાંથી ઉકેલવું. ભગવાન આત્મામાં જ્ઞાન અવસ્થિત છે, સદા અવસ્થિત છે. પોતે એકલો જ્ઞાન સ્વરૂપે જ છે, તેથી એને સર્વપ્રસંગ માત્ર જ્ઞાન કરવાનું જ તાણું છે. માત્ર જ્ઞાતાપણે રહેવું, માત્ર જ્ઞાનપણે પરિણમવું, એવું જ એનું સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ છે. તેમ થવાને બદલે, એટલે માત્ર જ્ઞાન કરવાને બદલે જ્ઞેય રૂપ પોતાને જાણતો થકો, આ મમત્વ થયો એવો વિકલ્પ નથી કરતો. જુઓ, સામાન્ય રીતે માણસને એમ લાગે છે કે જેવું કાર્ય કરીએ તેવો વિકલ્પ પહેલા કરવો પડે છે, જેવો વિકલ્પ પહેલા કરીએ પછી એવું કાર્ય કરીએ છીએ. અહીંયા આ જ્ઞેયો મારા એવો વિકલ્પ ક્યારે એને કર્યો? સીધો જ જ્ઞાન અને જ્ઞેયના ભેદ જ્ઞાનના અભાવને લીધે, ભેદ જ્ઞાનનો અભાવ હોવાને લીધે સીધો જ તે વિકલ્પ કર્યા વિના સીધો જ મમત્વ કરે છે, સીધું મમત્વ કરે છે કે વિકલ્પ કરવા રોકાય છે. પહેલા એને હું મારાપણાનો વિકલ્પ કરી લઉં, પછી એમાં મમત્વ ભાવ કરો.
મારાપણું પડ્યું છે,
એને મારાપણું જાણતા વહેત જ ઊભું થઈ જાય છે. કેમ ઊભું થાય છે? કે જ્ઞાન અને જ્ઞેયના ભેદ જ્ઞાનના શૂન્યપણાને લીધે આ કારણ છે. પોતાને ભેદ જ્ઞાન નહીં વર્તતું હોવાથી, ભેદ જ્ઞાન પોતે નહીં કરતો હોવાથી, જ્ઞેયરૂપ પોતાને જાણતો થકો, પોતાને જ જ્ઞેયરૂપ કરતો થકો, જ્ઞેયરૂપે પોતાને ત્યાં કરી લે છે. દુકાનને પોતા રૂપે કરી છે કે હા કરી છે? જેને જેને એને પોતાને જુદા પણ જાણવાને બદલે કાંઈ ને કાંઈ ઇષ્ટપણું કર્યું છે, અથવા કાંઈ ને કાંઈ અનિષ્ટપણું કર્યું છે, ત્યારે એમાં એને પોતા રૂપપણું કર્યું છે, મમત્વ કર્યું છે, અને ભેદ જ્ઞાનથી એને શૂન્યપણું ત્યાં વર્તે છે. શૂન્ય શબ્દ એટલે લીધો છે કે જરાય એને ભેદ જ્ઞાન નથી. હા, ત્યાં એમ છે કે વ્યવહાર જ્ઞાનમાં એવું છે કે જેની સાથે ઉદય છે ત્યાં જ એ ઈષ્ટ અનિષ્ટપણું કરે છે. જે પદાર્થો સાથે એને ઉદય નથી ત્યાં એ ઈષ્ટ અનિષ્ટપણું નથી કરતો, પણ ઉપેક્ષા કરે છે. જેમ કે છાપામાં આવે છું કે અમેરિકામાં આવો એક એક્સિડન્ટ થયો, આટલા માણસો મળ્યા, તો એમાં ઈષ્ટ અનિષ્ટપણું નહીં કરે, ઉપેક્ષા કરશે, બીજી સેકન્ડે ભૂલી જશે. એવા અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પણ જ્યાં એને પોતાના ઉદય સાથે સંબંધ નથી ત્યાં એ સ્થૂળપણે તો ઈષ્ટ અનિષ્ટપણું કરતો નથી. સૂક્ષ્મપણે ત્યાં શું કરે છે? ઈષ્ટ અનિષ્ટપણું તો બુદ્ધિગોચરપણે કરતો નથી, તો શું કરે છે? કે હું માત્ર જાણનારનું છું, ભિન્ન જાણનાર આગ્નિયોથી ભિન્ન જાણનાર રહું છું, એવું તો ભેદ જ્ઞાનનું એને શૂન્યપણું ત્યારે પણ છે જ. સૂર્યચંદ્રને જાણે કે પોતાને સંબંધ ધરાવતો નથી એવા પ્રસંગોને જાણે ત્યારે પણ એ ભેદ જ્ઞાનથી તો શૂન્ય છે, એ તો ભેદ જ્ઞાનથી શૂન્ય જ છે, પણ ત્યારે એને હું જાણું છું એમ એને અવલંબે છે. જાણતી વખતે પોતાના જ્ઞાનને અવલંબવાને બદલે જ્ઞેયને અવલંબે છે, એટલે ત્યાં એ જ્ઞેયને પોતારૂપ કરે છે. એ રીતે એ જ્ઞેયને પોતારૂપ કરે છે. હા, પ્રયોજન ઉભું થાય તો કર્યા વગર રહી નહીં, કેમ કે મૂળમાં એને સ્વાવલંબન તો નથી જ, પોતાનો આધાર તો એ પકડતો નથી જ, પકડે છે પરિણમે છે પરને અવલંબીને એકાંતે. તેથી જ્યાં એને ઉદય છે ત્યાં તો ઈષ્ટ અનિષ્ટ પણ કરી બેસે છે, જ્યાં એનો ઉદય નથી ત્યાં ઉપેક્ષા કરે છે, તો પણ સ્વની અપેક્ષા કરીને પરની ઉપેક્ષા એને કરી નથી એ વખતે, પણ ત્યાં એને અવલંબે તો છે. શાસ્ત્રમાં તો એમ આવે છે કે મનના વિષય રૂપ કરવામાં આવતા છન્નું ગાથામાં આ બોલ છે, આવા વિષય છે સમયસાર છન્નું ગાથા. મનના વિષય રૂપ કરવામાં આવતા છ દ્રવ્યો પોતા સિવાયના બીજા જીવ અજીવ, પોતાને તો વિષય કરતો નથી એટલે બીજા જીવ અજીવ આકાશ ધર્માસ્થિ અધર્માસ્થિ અને કાળાનો એને અવલંબે છે ત્યાં, ત્યારે પોતાને ભૂલે છે, મનના વિષય રૂપ કરવામાં આવતા ત્યાં એની સાથે એકત્વ કરે છે અને કેવળ જ્ઞાનને ત્યાં એ આવરણ કરે છે, ઢાંકે છે એટલે આવરણ કરે છે.
બરોબર.
જેમ આ જીવ આ દેહમાં મૂર્છિત થાય છે, પોતાના નિજ દેહમાં મૂર્છિત થાય છે, એ જેટલું મમત્વ એને આ દેહ સાથે છે, એ મૃતક કલેવરમાં જેમ મૂર્છિત થાય છે એવી જ રીતે પરની જાણવામાં પોતાના ભાન વિના એ જ પ્રકારે મૂર્છિત થાય છે.
બરોબર.
એટલે ત્યાં એવો શબ્દ વાપર્યો છે કે જેમ મૃતક કલેવરમાં મૂર્છિત થાય છે એમ મનના વિષય રૂપ કરવામાં આવતા જે છ દ્રવ્યો એને જાણું છું, મને જાણું છું એમ નહીં પણ એને જાણું છું એમ એકાંતે એને અવલંબે છે અને પોતાને ભૂલે છે અથવા ભેદ જ્ઞાનથી શૂન્યપણો છે. જાણનાર અને જણાનાર એવા અગ્નિ જુદા જુદા છે એમ જ્ઞાનમાં રહેતું નથી, ત્યારે એ મૃતક કલેવરમાં મૂર્છિત થયો થતો કેવળ જ્ઞાનને ઢાંકી રહ્યો છે, કેવળ જ્ઞાનને આવરણ કરી રહ્યો છે, સંકેતને આવરણ કરી રહ્યો છે એવું કહેવાને બદલે કેવળ જ્ઞાનને આવરણ કરી રહ્યો છે એવી વાત ત્યાં નાખી છે. કેમ કે એને નુકસાન એટલું સંકેતનું નથી, નુકસાન એને કેવળ જ્ઞાનમાં બાધા પહોંચે એટલું છે.
બરોબર.
બહુ મોટું નુકસાન છે એમ બતાવવા માટે એ વાત ત્યાં લીધી છે. બરોબર. જ્યાં એને મકાન ને સારું જાણ્યું ત્યારે સાથે સાથે એને એવો ભાવ કરી લીધો છે કે આવું મને હોય તો સારું, સ્થૂળ વિકલ્પ નથી એનો સૂક્ષ્મ ભાવ છે, પણ એ અભિપ્રાય એનો સહિત એને એ સારું જાણ્યું છે કે આ સારું, અભિપ્રાયમાં એ છે કે આ મને હોય તો સારું. હવે આ મને હોય તો સારું એનો અર્થ કે હું જેવો છું એમ હોય તો સારું એ વાત ન રહી, પોતાની હસ્તીની વાત ન રહી, બીજાની હસ્તીની વાત રહી. એ પોતાની હસ્તીને ભૂલે છે, એ પોતાના અસ્તિત્વને ભૂલે છે, પોતાના અસ્તિત્વને ભૂલે છે એ જ એનું મિથ્યા છે. કેમ કે દ્રષ્ટિ પર ઉપર છે ત્યારે જ એ પર અસ્તિત્વને સ્વીકારે છે, જો દ્રષ્ટિ સ્વ ઉપર હોય તો સ્વ અસ્તિત્વને સ્વીકારે દ્રષ્ટિ પર. દ્રષ્ટિનો એવો નિયમ છે કે અસ્તિત્વને જ ગ્રહે છે, સત્તાને જ પકડે છે, પર સત્તા હો મને પર સત્તા હો એમ એની અંદર કોઈ ને કોઈ પ્રકારે આવી જાય છે, ત્યાં સ્વસત્તાને ચૂકે છે. સ્વસત્તાને ચૂકે છે એનો સ્પષ્ટ ભાવ એવો છે કે હું ન હો, હું ન હો, હું જ ન હો. નિગુદમાં જવાનું કારણ એ છે, મિથ્યાત્મનું ફળ નિગુદ શું કરવા કહ્યું નરકના બદલે, કે એમાં હું ન હોય એ વાત આવે છે. સર્વ મિથ્યાત્મનો સામાન્ય સુર એવો છે, સામાન્ય ધ્વનિ એવો છે કે હું ન હો, હું જ ન હો. બસ પોતાની જ નાસ્તિ કરનારો ભાવ એને મિથ્યાત્મ ભાવ કહે છે, અથવા પોતાની હસ્તીને નિષેધનારો ભાવ તે જ મિથ્યાત્મ ભાવ છે. આ તો શું છે, એમના બે ભેદ લીધા છે, મિથ્યાત્વના અથવા એકત્વના બે ભેદ લીધા છે. એક ભાવે ભાવક શંકર દોષ અને એક જ્ઞેયનાયક શંકર દોષ. 31, 32, 33 ગાથા જે સમય સારને છે એનો આ વિષય છે. પ્રશ્ન તો ત્યાં એ ચાલ્યો છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કોણ કરે છે, તીર્થંકર ભગવાનની સ્તુતિ કેવી હોય, કે સમૂહ શરણ અષ્ટ પ્રાતિહારીને 34 અતિશયનો મહિમા કરનાર તીર્થંકરની સ્તુતિ કરે છે કે નહીં. જે જીવ ભાવે ભાવક દોષને અને જ્ઞેયનાયક શંકર દોષને દૂર કરીને જીતેન્દ્રિય જીન થાય છે તે ખરેખર તીર્થંકરની સ્તુતિ કરે છે, એમ આચાર્ય દેવે ત્યાં કુંકુંદ આચાર્ય દેવે જવાબ આપ્યો. એ જ્ઞેયનાયક શંકર દોષ છે એ આ પ્રકારે છે, એને જાણું છું, મને જાણું છું નહીં પણ હું એને જાણું છું. ભાવે ભાવક શંકર દોષમાં ભાવે છે, ઇષ્ટપણે ભાવે છે કા અનિષ્ટપણે ભાવે છે, એનો ભાવે ભાવક શંકર દોષ છે. બે દોષમાં પ્રકારાંતર શું છે, કે જેમાં ઇષ્ટ અનિષ્ટપણે ભાવનું તે ભાવે ભાવક શંકર દોષ છે, અને જેમાં ભિન્ન જ્ઞાનને ભિન્ન જ્ઞેયને ન રાખવું પણ જ્ઞેયને અભિન્ન કરી લેવું કે હું એને જાણું છું એમ એનું અવલંબવું એને જ્ઞેયનાયક શંકર દોષ કહે છે. એ શંકર દોષ એટલે એકત્વ કરવું, એકપણું કરી નાખવું, ભિન્નપણું ન રાખવું, ભિન્નપણું હોવા છતાં ભિન્નપણું ન રાખવું એને ત્યાં એકત્વનો દોષ કહ્યો છે. એ દોષ છે, એ જ સંસાર મૂળ છે. ત્રણ ત્રણેય ગુણમાં ત્રણ દોષ મિથ્યાત્વની અવસ્થામાં થાય છે. એક શ્રદ્ધા ગુણ છે, દ્રષ્ટિ છે, એ નિજ સત્તાને સ્વીકારતી નથી અને પર સત્તાને સ્વીકારે છે. જ્ઞાન છે, એ પરજ્ઞેયને સ્વપણે જાણે છે અથવા સ્વજ્ઞેયને જાણતું જ નથી. જ્ઞાન પોતે પોતાને જ જાણતું નથી, પોતાના સ્વરૂપને જ જ્ઞાન ભૂલે છે, પોતાના સ્વભાવને જ જ્ઞાન ભૂલે છે, એ એનો જ્ઞાનનો દોષ છે. અને એકત્વ કરવું એ એના આચરણનો દોષ છે. આ દોષ, ત્રણ પ્રકારના દોષ જે મિથ્યાત્મની અવસ્થામાં થાય છે, એ દોષને સમજે નહીં, એ દોષને સમજીને ટાળવાનો ઉપાય કરે નહીં, અને બીજા બીજા દોષ ટાળવા માટે દોષ ટાળવાની મીઠી મીઠી સારી સારી વાતો કરે, તો એ માર્ગના ક્રમને સેવતો નથી પણ ઉન્માર્ગના ક્રમને સેવે છે. અક્રમને સેવે છે એનો અર્થ કે ઉન્માર્ગના ક્રમને સેવે છે, એટલે કે માર્ગથી દૂર જાય છે, આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એ વાત સ્પષ્ટ કરી છે જૈન દર્શનમાં કે આ મૂળ દોષ છે જે ત્રણેય ગુણમાં મિથ્યાત્વના કાળે થઈ રહ્યો છે. એ સમ્યક્ત્વ થતાં ત્રણેય ગુણમાં એ દોષ ટળે છે, માટે પહેલામાં પહેલું એને સમ્યક દર્શન કેમ થાય એ દિશામાં એણે પ્રયત્ન કરવો જોઈએ. શું કે છે અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલે છે કે માત્ર જ્ઞાન કરવાને બદલે જ્ઞેય જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્યપણાને લીધે જ્ઞેયરૂપ પોતાને જાણતો થકો, પોતાને જ જ્ઞેયરૂપ કરતો થકો, જ્ઞાનપણે માત્ર જ્ઞાનપણે પરિણામવાને બદલે અજ્ઞાનપણે વિપરીત જ્ઞાનપણે પરિણમે છે. અજ્ઞાન એટલે અહીંયા વિપરીત જ્ઞાનપણે પરિણમે છે. જ્ઞેયને પોતારૂપ કરવું એ જ્ઞાનનો વિપર્યાસ છે, એ વિપરીતપણે પરિણમે છે, જ્ઞાનમાં વિપરીતપણે પરિણમે છે. અને એ રીતે અજ્ઞાનપણે પરિણમતો થકો, રાગાદી જ્ઞેય મારા છે એમ જાણતો થકો, હવે કયા જ્ઞેયને લઈ લીધા? એકલા દૂરવર્તી સૂર્યચંદ્રના જ્ઞેય ન લીધા, એની અવસ્થામાં જે રાગ થાય છે એ તો એને જણાયા વિના રહેશે નહીં, બીજું તો જણાય કે ન જણાય. એની અવસ્થામાં જે રાગ છે એ આકુલતાના વેદન સ્વરૂપ છે, એ તો એને જણાયા વિના રહેશે નહીં. એને એ મારા કરતો થકો આમ કરશે. રાગાદી જ્ઞેય મારા છે એમ જાણતો થકો, એક મેં રાગ કર્યો, મારો રાગ છે, પછી સારો છે કે ખરાબ છે એ પછી વળી, પણ આ રાગ મારો છે એમ રાગને જ્ઞાનમાં ભેળવતો થકો, રાગને જાણવાના કાળે જાણવાના પ્રસંગે રાગને જ્ઞાનમાં ભેળવતો થકો, રાગની સાથે જ્ઞાનથી એકત્વ કરતો થકો, અજ્ઞાની તેનો કરતા થાય છે. એને કરતા પણ એ કરે છે અથવા પોતે એને એનો કરતા થાય છે એવું એને પ્રતિભાસે છે. આ ગડબડ થાય છે. હવે આમ થાય છે કે નહીં એમ એણે પોતાના વર્તમાન પરિણામથી અનુભવને તપાસી લેવો જોઈએ કે આચાર્ય મહારાજ કહે છે એવું જ અહીંયા થાય છે કે નહીં. જો એવું થાય એમ પોતાના ચાલતા અનુભવથી એને સમજાય તો એની નિવૃત્તિ કેમ થાય, એની કાળજી એને આવ્યા વિના હરી, દરકાર આવ્યા વિના હરી. આવું રાગાદીને જાણવાના કાળે એકત્વ થાય છે, આવું એકત્વ થાય છે એની અંદરમાં નિવૃત્તિ કરું એમ એની અંદરમાં દરકાર જાગે, એને જાણે તો જાગે કે ન જાણે તો જાગે. રાગ એટલે એનો પોતાનો પરભિલાષરૂપ પરિણામ. રાગ રાગ બુદ્ધિમાં શું છે કે જ્ઞાનનો અભિપ્રાય સાથે ભળે છે. બુદ્ધિ કહેતા જ્ઞાન, અને એ જ્ઞાન કેવું કે અભિપ્રાય સહિતનું જ્ઞાન. પણ અહીંયા કોઈ પણ રાગ, રાગનો કોઈ પણ જે પરભિલાષ રૂપ છે એ રાગનો કણ પોતા રૂપ છે, મારો છે, એ હું છું એમ એમાં જે પોતાનું હું પણ સ્થપાય છે ત્યારે એને જ્ઞાન અને જ્ઞેયનું ભેદ જ્ઞાનથી શૂન્ય પણ ઊભું થઈ જાય છે એમ કેવું છે. અથવા આ એક સમયસારનો રહસ્યભૂત વિષય છે જેને સિક્રેટ કહેવામાં આવે છે. રહસ્યને સિક્રેટ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. કે ભેદ જ્ઞાન એને રાગથી કરવું, શું આ વિષય આપણે ભેદ જ્ઞાનની ચર્ચા કરીએ છીએ ત્યારે લઈએ છીએ કે ત્રણ પદથી ભેદ જ્ઞાન કરવાનું વિધાન આવે છે શાસ્ત્રમાં. એક દેહાદી જળ પદાર્થને જળ સંયોગોથી હું જુદો છું જ્ઞાનમય એમ ભેદ જ્ઞાન કરવાનું વિધાન છે. એક રાગાદી અચેતન ભાવોથી અથવા રાગાદી વિકારી ભાવોથી હું જ્ઞાનમય પણ ભિન્ન છું એવું પણ ભેદ જ્ઞાન કરવાનું વિધાન છે. અને એક ત્રિકાળી સ્વભાવ હું છું, એક સમયની પર્યાયથી પણ હું ભિન્ન છું, એવું પણ એક ભેદજ્ઞાન કરવાનું વિધાન આવે છે.
બરાબર,
વિધાન એટલે કથન. ત્રણ પ્રકારે આ કથન આવે છે. શરૂ ક્યાંથી કરવું? પ્રયોગ જ્યારે કરવો હોય ત્યારે પ્રયોગ ક્યાંથી શરૂ કરવો? તો એ અનેક જગ્યાએ આ વિશે સ્થાપિત છે. સમીસાર અંદર અહીંયા પણ એ વાત લીધી છે કે રાગાદિગ્નિ મારા છે એમ જાણતો થકો, અહીંથી ઉપાડવો.
બરોબર,
રાગ થી ભિન્ન પણ કરવો, શરૂઆત ત્યાંથી કરવી. રાગ થી ભિન્નતા અંદરમાં કરવાનો પ્રયાસ કરવો, એ પ્રયોગ કરવો, બાકીના ભેદ જ્ઞાન એની અંદર આવી જશે. બાકીના જે બે ભેદ જ્ઞાન ના સ્ટેજ છે એ એની અંદર આવી જશે. આ એની સિક્રેટ છે, ખાનગી વાત છે.
બરોબર,
જુઓ એ વિષય સંવર અધિકાર, જ્યાં ભેદ જ્ઞાન થી સંવર કરાવવો છે, સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ જ્ઞાન એમ કરીને આચાર્ય મહારાજ અધિકાર શરૂ કરે છે, તે અહીંયા કહીએ છીએ એમ કરીને સંવર અધિકાર લીધો છે. ત્યાં રાગાદિથી ભેદ જ્ઞાન કરવાની વાત કરી છે. વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે, 332-344 ગાથા છે. શું વિષય ચાલ્યો છે જોઈએ આપણે. ત્યાં પણ વાત તો એને લીધી છે, આ શાસ્ત્રમાંથી વાત છે. રાગાદિગ્નિ મારા છે એમ જાણે જાણતો થો, એટલે એનાથી ભિન્ન પણ કરતો એમ કે છે. આત્મા સર્વથા અકર્તા નથી, કથનચિત કરતા પણ છે, એવા અર્થની ગાથાઓ હવે કહે છે. એમાં કર્મો કરે અજ્ઞાની તેમજ 332-344 ગાથા સાથે છે. બહુ લાંબી ટીકા છે. છેલ્લા પેરેગ્રાફ ઉપર આ પ્રવચન છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, અહીંયા એ વાત લીધી છે કે જ્ઞાન આત્મા ભગવાન આત્મામાં જ્ઞાન અવસ્થિત છે એમ લીધું છે. ત્યારે મૂળ શાસ્ત્રમાં આવા શબ્દો છે કે માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, સામાન્યપણે ત્રિકાળ જ્ઞાયક હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, જો બારના પ્રસંગ ન લીધા, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, વિપરીત જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, અજ્ઞાનરૂપ એવું તે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી, તેને કરતા પણ સંમત કરવું અથવા તે કરતા છે એમ ત્યાં જાણવું, એ કરતા થઈને કરે છે એમ ત્યાં જાણવું, તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ જ્ઞાનના આદિથી શરૂઆતથી, ભેદ જ્ઞાનની શરૂઆતથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી પૂર્ણ થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થતો, કેવો જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય. આ ઉપરનું પ્રવચન છે. એક પેરેગ્રાફ એમણે
બરોબર
ભારતમાં લીધો છે. જયચંદજી સાંખ્ય મત ઉપર ની ત્યાં ચર્ચા ચાલે છે. અભિપ્રાય છે કે દોષ ને પ્રકૃતિ ને પુરુષ કરતો નથી, દોષ ને પ્રકૃતિ કરે છે, પુરુષ ને આત્મા કરતો નથી. તો કઈ જયારે મિથ્યા દ્રષ્ટિ થઈને પોતે પરિણમે છે રાગાદી નો કરતા થઈને, ત્યારે પોતે જ દોષ ને કરે છે. જયારે સાક્ષાત જ્ઞાની થઈને ભેદ જ્ઞાન થી જ્ઞાતા થાય છે, ત્યારે રાગાદી ભાવ ને માત્ર જાણે છે, જ્ઞાતા રહે છે, ત્યારે તે રાગાદી ને કરતો નથી. સમ્યક ચારિત્ર એક જ સમય છે. હા, ત્યારે એકત્વ થાય છે આચરણમાં, એક જ સમયે આચરણમાં એકત્વ થઈ જાય છે, એકત્વ નું આચરણ તે જ સમયે થઈ જાય છે. એનો રાગ છે એનું જ્ઞેય જ્ઞેયના સ્થાનમાં રાખવાને બદલે એને આત્માના સ્થાનમાં એને રાખી લીધું, એકત્વ કરીને એને આત્મા કરી લીધો, રાગ ને જ આત્મા કર્યો. એક બીજો વિચારવા જેવો વિષય છે કે કોઈ જીવને તમે એમ કહો કે ફલાણો ત્યાગ કરી દો, ફલાણો ત્યાગ કરી દો, તો ગમે તેવો ત્યાગ કરશે મિથ્યા દ્રષ્ટિથી. કુટુંબ પરિવાર તમે કહો તો એમ કે હું આ ઉપવાસ કરીને દેહ નો ત્યાગ કરી દઉં, દેહ પાડી દઉં. શું તમે કહો તો અન્ન પાણી આ જીવન જેને સંથારો કે છે એ ન લો, પણ રાગ નો ત્યાગ કરવાનો કહો તો ના પાડશે. એ નહીં છૂટે મારાથી. આ વિચારવા જેવો વિષય છે. એની જે પ્રકૃતિ છે, જે પ્રકૃતિ એને પરિણમનમાં વણાઈ ગઈ છે, એવી જે રાગાદી ભાવ નહીં કે આ છોડી દે, તો બીજું ન છોડે એનો કઈ વાંધો નહીં, અમારે તો તને રાગ છોડાવવો છે, તારો રાગ તું છોડો, રાગનું એકત્વ છોડ. પ્રાણ છોડવા તૈયાર છો પણ રાગ છોડવા તૈયાર નથી, આ સ્થિતિ થાય છે. એવો રાગની સાથે આ જીવે સંબંધ કર્યો છે એકત્વથી, બધું છોડે પણ રાગ છોડવા તૈયાર નહીં. ત્યારે કે છે કે અહીંયા શરૂઆત જ અમારે અહીંથી કરાવી છે. દેહની ભિન્નતા જાણીને તું આહાર છોડવો એમ કરી શકીશ, પણ રાગ છોડવો એ તને મુશ્કેલ પડે છે. ખરેખર તો કરવાનું એ છે, રાગ થી ભિન્નપણું કરવાનો અંતર અભ્યાસ ભેદ જ્ઞાન નો કરવો, એ કરતા એને સાચી દિશા અને સાચો માર્ગ એને હાથમાં આવે છે. ત્યાં સુધી એને માર્ગ હાથમાં આવતો નથી ને સાચી દિશા એને સૂજતી નથી. સાચી દિશા એટલે અંતર્મુખ થવાની દિશા. એ સ્પષ્ટ કર્યું છે અહીંયા કે જ્ઞેયરૂપ પોતાને જાણતો થકો જ્ઞાનપણે પરિણમ્યાને બદલે અજ્ઞાનપણે પરિણમતો થકો, રાગાદી જ્ઞેય મારા છે એમ જાણતો થકો. બીજા જ્ઞેયને દ્રષ્ટાંત માના લીધા પોતે, રાગાદી જ્ઞેય મારા છે એમ જાણતો થકો, અજ્ઞાની તેનો કરતા થાય છે, તે રાગાદીને હું કરું છું એમ કરતાપણે કરે છે. ત્યાં એ કરતા પણ એ પોતે કરતા થઈને સ્વતંત્ર કરતા થઈને કરે છે. એ રાગની પકડી એવી કરે છે કે એને છોડતો નથી, છોડાવનાર મળે તો પણ એને છોડવા માટે દુષ્કર થઈ પડે એવી પકડ એની હોય છે. અનંતા તીર્થંકરો મળ્યા, અનંતા જ્ઞાનીઓ મળ્યા ભૂતકાળમાં આ જીવને, પોતાની વાત લઈ, આ જીવને અનંતા જ્ઞાનીઓ મળ્યા, અનંતા તીર્થંકરો મળ્યા, પણ એણે શું નથી કર્યું કે રાગની પકડ અંદરમાં છોડી નથી. બસ આ વાત છે.
કેમ છૂટે?
જ્ઞાની પાસે માગનું તો આ એક વાત માગવી, કે આ મારી રાગની પકડ કેમ છૂટે, એ મને મારે કઈ જોઈએ તો એ વાત સમજવા જોઈએ છે. બીજું જોતું એક જ વાત પર છે, સંગ આખો સમય સાર, એનો સંગ દોર આ એક મુદ્દા ઉપર છે. જ્યાં જુઓ ત્યાં પાને પાને ભેદ જ્ઞાન ની વાત, આત્મા જ્ઞાન માત્ર છે એમ કહીને ભેદ જ્ઞાન ની વાત જ કરી છે. એક એક અધિકારમાં એ વાત કરી છે. એવી શૈલીથી કરી છે કે કોઈને કોઈ રીતે એને એ પકડાઈ જાય કે આમ કહેવા માંગે છે. એવી ભિન્ન ભિન્ન શૈલી કરી છે. અન્ય મતમાં એવું આવે છે કે ભગવાન પ્રસન્ન થાય, ભગવાનની સેવા કરે તો ભગવાન પ્રસન્ન થાય, અને ભગવાન એને માગવાનું કહે કે તું મારી પાસે કઈક વરદાન માગ, પછી જેવી જેની યોગ્યતા એવું માગે. અહીંયા એમ કે છે કે જો તમે જ્ઞાની પ્રસન્ન થાય, ભગવાન તો છે નહીં આ કાળે, મુનિઓ દેખાતા નથી, જ્ઞાની કોક કોક ક્યાંક હોય, જ્ઞાની પ્રસન્ન થાય તો એની પાસે આ માગ્યું કે મારે રાગ થી જુદું પડવું છે, અનાદિથી જો ન કર્યું હોય તો આ નથી કર્યું. રાગ થી કેમ જુદું પડવું એ વાત જો ખરેખર ગરજુ થઈને સમજવા માગે તો સહજ માત્રમાં એને સમજાય, તો સહજ માત્રમાં સમજાય. એ સ્થિતિ આવીને ન અપેક્ષા રાખે તો એ કઠણ છે, રાગનું છૂટવું કઠણ છે. શું કહે છે કે અનાદિકાળથી જ્ઞાયકની જુદાઈને નહીં જાણવાથી, એનામાં એનામાં જ્ઞાન ને જ્ઞેય છે, જ્ઞાયક પોતે છે અને જ્ઞેય પણ એની અવસ્થામાં છે. ક્યાંય એને જ્ઞેયને જુદું કરવા માટે જ્ઞેયને શોધવા જવું નથી. અનાદિકાળથી જ્ઞેય જ્ઞાયકની જુદાઈને નહીં જાણવાથી જ્ઞેય રૂપ પોતાને માનતો થકો, જણાનાર ભાવને સીધો જ પોતા રૂપ જાણતો થકો, એમ જાણતા હવે જ પોતા રૂપ પણ કરી નાખે છે. એને વચ્ચે શંકા જેટલી તડ પડી નથી, આ રાગાદી મારા છે કે નહીં એની શંકા કરવા જેટલી તડ પાડી નથી. તડ પાડે એમ કે છે ને ભાઈ, એક ચીજ સાજી તે સાજી ને તડ પડી ગઈ પછી એ સાજી નહીં, એની અખંડિત પણ નથી રહેતો, આખી શક્તિ તૂટી જાય છે. એ જો એને વેદજ્ઞાનના અભ્યાસથી, કેળવણીનો વિષય છે આખો, વેદજ્ઞાન છે એ વારંવાર કરવાનો પ્રયોગ છે, સતતપણે આદરવાનો એ પ્રયોગ છે, અને એ જો કરવામાં આવે તો જ એ જુદો પડી શકે, નહીંતર એ જુદાઈ નહીં જાણવાથી જ્ઞેયને એકદમ પોતારૂપ કરી લે છે અને જ્ઞાનના પરિણામને અજ્ઞાન રૂપ કરતો થકો, ત્યાં જ્ઞાનને જ વિપરીતપણે પરિણમાવતો થકો, વિકારનો કરતા થાય છે. તે કાળે થતા રાગાદી ભાવનો તે કરતા થાય છે, એવો કરતા થાય છે, એવો કરતા થાય છે કે એને મજબૂત પકડમાંથી છોડી શકતો નથી. આવો અંદરનો વિષય છે, એકદમ રાગથી છૂટા પડવા માટે રાગની જાતને અને જ્ઞાનની જાતને જુદી જુદી એને પરખવી રહે. પરખનો વિષય છે, ભાવ બે છે ને એને જણાય છે એક ભાવ, બે છે, એક જ્ઞાન ભાવ છે, જાણનાર ભાવ છે, એક રાગ ભાવ છે, નહીં જાણનાર ભાવ છે. બે ભાવ હોવા છતાં એક પણ જ એને અનુભવે છે, એ મોટી મુશ્કેલી છે. એના જેવી મોટી મુશ્કેલી કોઈ નથી. સર્વ આપત્તિ અને સર્વ દુઃખનું મૂળિયું અહીંયા છે. તમામ પ્રકારના દુઃખનું મૂળિયું, દોષનું મૂળિયું અને આપત્તિનું મૂળિયું અહીંયા છે. અંદરમાં જે એકત્વ થાય છે એ એકત્વ પર એને બરાબર ઘણના ઘા મારવા જોઈએ, છીણી લઈને ઘા મારવા જોઈએ. પ્રજ્ઞા છીણી કહે છે, બે સતત બે ધારા ચાલે છે. પોતાને ભૂલો છે અને જ્ઞાન જ્ઞેયમાં સાવધાન છે. જ્ઞાન જ્ઞાનમાં સાવધાન રહેવાને બદલે જ્ઞાન જ્ઞેયમાં સાવધાન છે. આ એની કઠણાઈ છે. મોટામાં મોટી કોઈ કઠણાઈ હોય તો આ છે. અહીંથી સંસાર ઉભો થાય છે આખો. રાગ એટલે પર્ગ નહીં છે, એ અહીંથી લેવા જેવું છે કે હું જ્ઞાયક ને બીજું બધું પર. એ સૂત્ર જેવું છે, એ જે વચન આવ્યું છે એ સૂત્ર જેવું આવ્યું છે કે હું જ્ઞાયક, જાણનાર તે હું, જાણનાર તે હું, જાણનાર તે હું. એમ જાણનારમાં હું પણ સ્થાપવામાં આવે છે, પણ ત્યાં હું પણ જો ધ્યાનથી અવલોકન કરે તો હું 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 પણ એને જાણનારમાં, જાણનાર ભાવમાં એને વેદન ગોચર થાય છે. તેથી વેદન ગોચર થાય એવું અસ્તિત્વ છે જાણનારમાં. એ જાણનાર તે હું જેટલું કાંઈ જે જણાય છે તે જાણનારમાં નથી, જાણનાર ભિન્ન છે. એનો એને સતત અભ્યાસ કરવો જોઈએ, સતત અભ્યાસ કરવો જોઈએ, બહુ સતત અભ્યાસનો એ વિષય. ક્યારેક વિચાર થોડોક કરે ને પછી પાછો બીજું જ કરે, વળી ક્યારેક થોડોક વિચાર કરે ને પછી પાછો બીજામાં પડી જાય તો કોઈ કાળે અનંત કાળે પણ વારો આવે. જે અનાદિનો વિપરીત રૂઢ થઈ ગયેલો એકત્વનો સંસ્કાર છે એને સતત અભ્યાસ કરીને ટાળવા યોગ્ય છે. એવી જ કોઈ એની સામેની પરિસ્થિતિ સતત અભ્યાસની ઊભી ન થાય ભેદ જ્ઞાનના તો કોઈ રીતે એ ટળે નહીં, એવો એ રૂઢ અનાદિનો સંસ્કાર છે. એટલે એના માટે તો બીજો કોઈ કોઈ ઉપાય કરવા માગે, આ સિવાય કોઈ બીજો ઉપાય કરવા માગે તો કોઈ રીતે થઈ શકે એવું નથી. ભેદ જ્ઞાન નો અંતરંગમાં સતત અભ્યાસ કરવો, સર્વકાળે સર્વકાળે જ્ઞાન છે, જબરજસ્ત હયાતી છે. જ્ઞાનની જે સત્તા છે એ ચૈતન્ય મહાસત્તાની જબરજસ્ત હયાતી છે. એની આવી મોટી હયાતીને ભૂલી જવું અને એક સમયના રાગને જ પકડવું અને તે પકડાય નહીં માટે બીજા સમયનો આવે એને પકડવું, એ પકડાય નહીં એટલે ત્રીજા સમયનો આવે એને પકડવું, એમને એમ તારા હોથા નીકળી ગયા, કૂચે મરી ગયો, પરિશ્રમ કરી કરીને કાંઈ હાથમાં આવ્યું, શું એને હાથમાં આવ્યું? અનાદિકાળથી રાગ કરતો આવ્યો છે, પકડવાની મહેનત કરતો આવ્યો છે, શું છે અત્યારે એની પાસે? કે એ બધા આકૃતાના વિપરીતતાના સંસ્કારો જમા થયા છે, કાંઈ બીજું છે એને એકદમ ઉલટાવાની વાત છે. આખું પડખું ફેરવીને જ્ઞાયક તે હું છું, જાણનાર તે હું છું, એના અંદરના અભ્યાસમાં લાગી જવું. જ્ઞાનનો આહાર કરવો, આહારથી પુષ્ટિ મળે ને સ્વાદ લેવો જ્ઞાનનો, જ્ઞેયનો નહીં પણ જ્ઞાનનો સ્વાદ લેવો. એ તો જણાય છે ખાટું ખારું તીખું, એ તો જ્ઞેય માત્ર તરીકે જણાવવા યોગ્ય છે, પણ એ જ કઈ જ્ઞાનમાં જરા પણ એની સ્પર્શના પણ થતી નથી. એ જ્ઞાન ને સ્પર્શતું નથી ને તૃપ્તિ થાય તો ભીખો થાય નહીં, અતૃપ્તિ રહે નહીં, પણ એને કદી તૃપ્તિ થતી નથી. માત્ર ક્ષણિક તૃપ્તિ થઈ હોવાની ભ્રાંતિ જરૂર થાય છે, ક્ષણિક તૃપ્તિ થઈ હોવાની ભ્રાંતિ જરૂર થાય છે, પણ એને તૃપ્તિ થઈ નથી, એ વાત નક્કી છે. બધે જ્ઞાન ને ચૂકે છે એ જ મોટામાં મોટી કઠણાઈ છે. જ્ઞાન ને એને ક્યારે ચૂકવું જોઈએ નહીં, એને સદાય ઉર્ધ રાખવું જોઈએ, મુખ્ય જ કરવું જોઈએ, અને હું પણ ત્યાં જ એને સ્થાપિત કરીને મુખ્ય કરવું જોઈએ. મુખ્ય કરવું જોઈએ એટલે હું પણ સ્થાપિત કરીને મુખ્ય કરવું જોઈએ. મંદિર દર્શન કરવા જવું છે, સોનગઢ તો 2 મિનિટ નો રસ્તો, પણ રસ્તામાં 50 વખત હું જ્ઞાયક છું, જાણનાર છું, એ તો ટૂંકી ભાષા લેતા આવે. મેં હું એમ શા માટે 50 વખત એમ પરિણામ ના આવે? એટલે એનો અર્થ કે એવો સતત અભ્યાસ કેમ ન ચાલે? ભલે મંદિરમાં દર્શન કરવા જવાનો વિકલ્પ થયો, પણ એ વિકલ્પની કાર્યપૂર્તિ થાય ત્યાં જવા સુધીની એ પહેલા 50 વખત આ અભ્યાસ કેમ ન ચાલે, એમ કહેવાનો આશય હતો કે સતત અભ્યાસ ચાલવો. મેં તો વાત તો બધાની એક જ છે, આપોઆપ ઢીલું પડે, નિરસ થઈ જાય, એને રસ આવવાનો સવાલ જ નથી રહેતો. જેમ આ બીજા રસમાં જ્ઞાન રસ તદ્દન ખલાસ છે, એમ જ્ઞાન રસ ને કેવા જાય ત્યારે બીજો રસ ઉડ્યા વિના રહે ને. પ્રયોગ કરી જુઓ, સામાન્ય પરિસ્થિતિમાં પ્રયોગ ન થાય તો તીવ્ર રાગ દ્વેષના કાળમાં તો ખાસ પ્રયોગ કરવો, જ્યારે રસ વધી જાય ત્યારે એકદમ પારો હેઠો ઉતર્યા વિના સ્મરણ માત્રમાં એકદમ પારો હેઠો ઉતરી જશે. હજી તો એનું સ્મરણ કરે કે હું તો પણ જાણનાર છું, એમ મેં સમજીને કંઈક દ્રઢ કર્યું છે, એનું શું જાણનાર છું કે નહીં, લાવ જોઈ તો ખરો અત્યારે હું જાણનાર છું કે ન, કે કંઈ કરનાર છું આમાં, એક કાર્ય કરવા માગે ને ન થાય અને તીવ્ર આકુરતા થાય, એમાં એક ખ્યાલ આવે પણ હું કરી શકતો નથી, જાણનાર જ રહી છું, જાણનાર સિવાય મારી મર્યાદા આગળ નથી જાણવા સિવાય. ત્યાં એને એ જે રસ ચડી ગયો એનો પારો એકદમ નીચે આવી જાય છે, હાઈ બીપી માંથી લો બીપી થઈ જાય એવું છે એકદમ. પ્રયોગ કરે તો એને તત્કાળ અનુભવ ગોચર થઈને સમજાય એવું છે, પૂછવા જવું પડે એવું નથી. અહીંયા તો બોલ એટલો છે ગાથા અનુસારમાં તો, કે એ સિદ્ધાંત લેવો છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ ભેદ જ્ઞાનના શૂન્યપણાને લીધે વિકારનો કર્તા થાય છે, રાગાદી ભાવને ભિન્નપણે નહીં જાણતા એનો કર્તા થઈને પરિણમે છે, એવો ત્યાં મુદ્દો ચાલ્યો છે. એથી ઊંટું છે એનું કે એને ભેદ જ્ઞાનના સદભાવને લીધે રાગાદીથી જુદાપણે પોતાને જાણતો થકો, એ રાગાદીને પરજ્ઞેયપણે ભિન્નજ્ઞેયપણે માત્ર જાણે છે, માત્ર એનો જ્ઞાતા રહે છે અને કરતા થતો નથી. રાગાદી થાય છે તે તેને જણાય છે, પણ હું નાયક તેને કરું છું એમ જણાતું નથી, એમ પ્રતિભાસતું નથી. ત્યારે એમ કહે છે કે એ સ્વતંત્ર થાય છે, એને હું ઈષ્ટ જાણતો નથી, કરતો નથી, એને કરાવતો નથી, ને એક થાય એમાં મારું અનુમોદન પણ નથી. કરતા કાર્ય અનુમંતા ત્રણ બોલે એનો નિષેધ છે. પાંચસો ને 47 બોલ થયો.
શ્રીમંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળો શ્રી કાન ગુરુદેવ નો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો.